તારીખ 11/12/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 33 સળંગ પ્રવચન નંબર 78
જાતિ સ્વભાવ નથી એવા જે ભાવ ભાવ છે એ ભાવમાં પણ ચેતનાનું જ્ઞાપન છે. પર્યાયમાં પણ ચેતના વ્યાપેલી છે, તે દ્રવગુણ પર્યાયમાં દ્રવગુણ પર્યાયમાં ચેતનાને પર્યાયમાં ચેતના વ્યાપી છે તે દ્રવગુણ પર્યાયના ભેદોથી નિરપેક્ષ છે. અહીંયા તો વિભાગ ની વાત ચાલી છે કે જીવ ઇન્દ્રિય ચોરો ને વશ થઈ ચિત્ત વિકાર રૂપ જીવ થાય છે અને પર પદાર્થ પોતાનું સ્વરૂપ માને છે, એ ભાવ જીવનો જાતિ સ્વભાવ નથી. જે ચેતના સ્વભાવ છે તેના તેઓ તે ભાવ નથી, તેઓ તે સ્વભાવ નથી. વિરુદ્ધ જાતિનો તેનાથી તો વિરુદ્ધ જાતિનો તે સ્વભાવ છે. એ ભાવમાં પણ જે ચેતના વ્યાપી રહી છે તે ચેતનાને એક તો જીવ નિજ જાતિ સ્વભાવ સામાન્યનું ગ્રહણ કેવી રીતે કરવું, વિભાવમાંથી પણ સામાન્યનું ગ્રહણ કેવી રીતે કરવું, દ્રવ્યગુણ પર્યાયમાંથી પણ સામાન્યનું ગ્રહણ કેવી રીતે કરવું, આ એક પદ્ધતિ છે, વિધિ છે કાર્યની. એ જો પોતાને એ વિધિ ભાષે અથવા એ કળા આવડે તો એને જીવ સ્વભાવનો જીવની પ્રાપ્તિ થાય છે, સ્વભાવની પ્રાપ્તિ થાય છે, પરમાત્માનો ભેટો થાય છે. ઓળખવાના ઘણા એવા દ્રષ્ટાંત છે, જેમ કે અજ્ઞાનમાં પણ જ્ઞાન તો છે, વિપરીત જ્ઞાનમાં જાણરૂપ જ્ઞાન તો છે, અથવા ઊંધી શ્રદ્ધામાં શ્રદ્ધું એવું તો છે. જે રીતે ઊંધી શ્રદ્ધા કરે છે તે જ રીતે શ્રદ્ધા તો વિષય બદલીને સવળી થાય છે. શ્રદ્ધા કેવી રીતે કરવી એ વિશે જો પોતાના સ્વાનુભવથી સમજવો હોય, પોતાના પરિણામથી સમજવો હોય, તો જે રીતે ઊંધી શ્રદ્ધા કરે છે એમાં શ્રદ્ધા તો કરે છે, દેહને આત્મા માને છે, વિભાવને પોતાનું સ્વરૂપ માને છે, ત્યાં પણ વૃદ્ધિ શ્રદ્ધા તો કરે છે. રાગ સાથે એકત્વ પણ એકાગ્રતા તો કરે છે. એકાગ્રતા કરવી તે ધ્યાન અને ચારિત્ર છે. તો પર પદાર્થમાં પણ એકાગ્રતા તો કરે છે, તન્મયતા તો કરે છે, એ ધ્યાનનું સ્વરૂપ છે. મને અર્થ ધ્યાન છે, રંત્ર ધ્યાન છે, પણ છે તો ધ્યાન ને. તો એમાંથી ધ્યાન સામાન્ય શું, ધ્યાનમાંથી ધ્યાન સામાન્ય શું, જ્ઞાનમાંથી જ્ઞાન સામાન્ય શું, સવિન કે અવની શ્રદ્ધા એ તો અવસ્થા કે છે, પણ શ્રદ્ધા સામાન્ય શું, આ વિશે સમજી શકાય એવો છે. વિશેષમાંથી સામાન્યનું ગ્રહણ થઈ શકે છે. મિથ્યા શ્રદ્ધા અને સમ્યક શ્રદ્ધા એ તો અવસ્થાના, શ્રદ્ધા અવસ્થાના વિશેષ પર્યાયો છે. બંનેમાં શ્રદ્ધા સામાન્ય છે, અને જે સામાન્ય શ્રદ્ધા છે એવું સવણી શ્રદ્ધાનું સ્વરૂપ છે. એ સામાન્ય જ્ઞાન છે, એવું આત્મજ્ઞાનનું, નિજ જ્ઞાનનું સ્વરૂપ છે. અને જે સામાન્ય ધ્યાન છે એ સમ્યક ધ્યાનનું સ્વરૂપ છે. એના ઉપરથી એ વિશેષ ઉપરથી સામાન્ય અને સામાન્ય ઉપરથી વિશેષ, એ રીતે પોતાના પરિણામ ઉપરથી સમજવાની આ પદ્ધતિ છે. શાસ્ત્રથી, ન્યાયથી, તર્કથી સમજવાની પદ્ધતિ એના કરતા પણ બળવાન પદ્ધતિ આ છે, કે જેને અનુભવ પદ્ધતિ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં પ્રમાણ જ્ઞાનના ભેદો લીધા છે, ત્યાં પણ એની વાત કરી છે કે ન્યાય પ્રમાણ છે કે નહીં, આગમ પ્રમાણ છે કે નહીં, તર્ક પ્રમાણ છે કે નહીં, યુક્તિ પ્રમાણ છે કે નહીં. એમ શાસ્ત્ર પ્રમાણથી માંડીને બધા પ્રમાણો, અનુમાન પ્રમાણ છે કે નહીં, ચાર પાંચ પાંચ પ્રમાણ છે. એ સર્વ પ્રમાણોમાં અનુભવ પ્રમાણ બળવાન પ્રમાણ છે અને શ્રેષ્ઠ પ્રમાણ છે. મિથ્યા દ્રષ્ટિ જીવો જ્ઞાનીઓને ઘણી વાર એવો પ્રશ્ન પૂછે છે કે તમે કહો છો એ વાત આગમમાં ક્યાંય પ્રમાણિત છે કે નહીં. આગમ પ્રમાણ માગે છે જ્ઞાની પાસે, એને એમ કહે છે કે ભાઈ એની પાસે અનુભવ પ્રમાણ છે, એ છોડીને તારે આગમ પ્રમાણને ક્યાં શોધવા જવું છે? જે સાક્ષાત અનુભવ છે એ પ્રમાણ સર્વથી બળવાન છે. એ સમ્યક જ્ઞાન એવું છે કે અસત્યના પક્ષમાં ખેંચાય નહીં. જાણવાનો વિષય હોય ને પોતે અજાણ હોય તો ત્યાં એમ કહે કે એ વિષય જાણવાનો છે, પ્રયોજનનો છે, પ્રયોજનભૂત નથી, હું એનાથી અજાણ છું. પણ પોતે અજાણ હોય તો પક્ષ કરે કે ના આ જ સાચું છે, એમ તો કદી બને. અને જે જ્યાં પક્ષ કરે કે આ બરાબર છે, ત્યાં તો વાત કઈ પછી વિવાદ કરવાની રહેતી નથી. એ કહે કે આ બરાબર છે એટલે વાત પૂરી થઈ, ત્યાં પછી વિવાદ કરવાનો પ્રશ્ન રહેતો નથી. બરાબર હોય તો જ બરાબર કહે, ને જ્યાં પોતે જાણતા ન હોય ત્યાં પણ હું જાણું છું એમ કરીને પક્ષ કરે, એવું સમ્યક જ્ઞાનની અંદર વિપરીત પ્રકાર મધ્યસ્થ જ્ઞાન છે. સમ્યક જ્ઞાન તો મધ્યસ્થ જ્ઞાન છે, એ મધ્યસ્થ જ્ઞાનમાં એવો પ્રકાર હોતો નથી. પણ એ જ્ઞાનને ઓળખે તો સંમત કરે, જ્ઞાન સમ્યક જ્ઞાનનું આવું સ્વરૂપ છે એમ ઓળખે તો સંમત કરે. શાસ્ત્ર પણ અનુભવ માંથી નીકળ્યું છે, જ્ઞાન પણ અનુભવ પૂર્વક છે, તર્ક પણ શ્રુતનો જ વિશેષ તર્કનાનો ભેદ છે. ભાવશ્રુતમાંથી જ દ્રવ શ્રુત બધા ચાલ્યા છે. જેનું મૂળ ભાવશ્રુત છે, જે ભાવ શ્રુતે અનંત નય અને અનંત ન્યાયોના અધિષ્ઠાતા દેવ એવા ન્યાયાધીશને ન્યાયાધીશને કબજે કર્યો છે, એવા જ્ઞાનને ગૌણ કરે ને એમાંથી પછી શાખા પ્રશાખા રૂપે નીકળેલું જે દ્રવશ્રુત જ્ઞાન છે એમ એની તકરાર કરે છે. આમ શાસ્ત્રમાં વાત છે, આમ અમારો વિકલ્પ છે, આમ અમારો તર્ક છે, આગળ વધશે. હંમેશા જગતમાં એવું થતું રહ્યું છે, જ્યાં મોટા મોટા શાસ્ત્રાર્થો થયા છે ત્યાં પણ અન્ય મતીઓએ એવી જ રીતે શાસ્ત્રાર્થ કર્યો છે. અમારા શાસ્ત્રોમાં અગાધ જ્ઞાનનો ભંડાર છે. અમારી પાસે જે શાસ્ત્ર સંપત્તિ છે એ કેટલું બધું ધન છે તમને ખબર નથી. બહુ મોટું મોટી સંપત્તિ છે અમારી પાસે. ખાબુ છે એના દેડકાની જેમ આવડું મોટું પાણીનું જળાશય છે. ત્યારે જૈન દર્શન વાળા એમ કે છે કે ભાઈ, તું જેને ધનનો ભંડાર માને છો એવા તો અમારી પાસે ગોડાઉનો એટલા બધા ભર્યા છે કે અમે એને તાળા લગાવતા નથી, એની કિંમત નથી અમારે ત્યાં. અમારી તિજોરીમાં જે અનુભવનો ભંડાર છે એના તો તે દર્શન કર્યા નથી. એવી કિંમતી પોતાની બુદ્ધિ વિશેષને વધારે પડતી કિંમત આપીને અતિ પરિણામી પણ જેને કહેવાય છે એવી રીતે તકરાર ઉઠાવવાનો બધો પ્રકાર હોય છે. એક તું જીવ એટલે નિજ જાતિ સ્વભાવ ના હોય, આ જીવ નું સ્વરૂપ છે. જીવ સામાન્ય નું આ સ્વરૂપ છે. જીવ સામાન્ય કે જે દ્રષ્ટિનો વિષય છે, સમ્યક દ્રષ્ટિના સમ્યક દ્રષ્ટિ પણ થવાનો જે વિષયભૂત તત્વ છે એ જીવ સામાન્ય છે. જેને જેના ઉપર દ્રષ્ટિ દેતા દ્રષ્ટિ સમ્યકપણાનું નામ પામે છે. બંને એક છે. જ્ઞાયક કહો, સ્વભાવ કહો, ધ્રુવ કહો, અપરિણામી કહો, કુટસ્થ કહો, જીવ સામાન્ય કહો, પરમ પારિણામિક ભાવ કહો, જીવનું મૂળ સ્વરૂપ, મૂળ તત્વ, જીવનું અસલ તત્વ, મૂળ તત્વ કહો તો આ ચેતના સામાન્ય છે. તે સર્વ ભાવોમાં આ વ્યાપી રહી છે. વિભાવ ભાવમાં પણ વ્યાપી રહી છે, દ્રવ્યગુણ પર્યાયમાં પણ વ્યાપેલી છે. વિભાવ ભાવમાં વ્યાપવા છતાં જે વિભાવ સ્વરૂપ થઈ નથી અને દ્રવગુણ પર્યાયમાં વ્યાપવા છતાં જે દ્રવગુણ પર્યાયના ભેદ સ્વરૂપ થઈ નથી એવું જે ચેતનાનું સ્વરૂપ છે તેને તું જીવ તત્વ જાણ. આ ચેતના છે તે કેવળ જીવ છે, આ ચેતના છે તે જ માત્ર જીવ છે, તે અનાદિ અનંત એક રસ છે, તે અનાદિ અનંત એક સ્વરૂપે છે અને એ જે ચેતનાનો રસ છે એ ચેતનાના રસમાં રસ નામ શક્તિ, અનાદિ અનંત એક શક્તિ સ્વરૂપે છે અનાદિ અનંત એક શક્તિના રસ સ્વરૂપે છે, એમાં બીજો કોઈ ફેરફાર થતો નથી, કોઈ કાળે કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તેથી આ ચેતના સાક્ષાત પોતે જીવ જાણવો, તેથી આ ચેતનાને છે, ચેતનાને સાક્ષાત જીવ જાણવો, તેને પ્રત્યક્ષ જીવ જાણવો, અને તેની પ્રત્યક્ષતાને વારંવાર અનુભવ કરીને એ અનુભવ ભાવની વૃદ્ધિ કરવી, એને અનુભવનો પ્રકાશ કહેવામાં આવ્યો. એ પ્રકાશ કયો? અનુભવ. એ ધર્મ છે, એનું નામ જૈન ધર્મ છે. નામ પાડો તો એનું નામ જૈન ધર્મ છે. બાકી બધી વાતો જૈન ધર્મના નામે ઘણી છે, આ ખરો જૈન ધર્મ તો આ છે. આ ચેતના સાક્ષાત પોતે જીવ જાણ્યો, તેથી શુદ્ધ ચેતના રૂપ જીવ થયો. તેથી જીવ શુદ્ધ ચેતના રૂપ જીવ થયો, થયો એટલે સાબિત થયો, સિદ્ધ થયો, થયો એટલે સિદ્ધ થયો. શુદ્ધ ચેતના એ જીવનું સ્વરૂપ સિદ્ધ થયું. હતો જ, પણ એ અહીંયા સમજણથી સિદ્ધ કર્યું કે આમ શુદ્ધ ચેતના રૂપ જીવ છે. કે જીવમાં કોઈ શુદ્ધ ચેતનામાં કોઈ વિભાવ ભાવો ભળતા નથી. ભલે વિભાવ ભાવોમાં ચેતના વ્યાપી છે, તો પણ શુદ્ધ ચેતનામાં વિભાવ ભાવો ભળતા નથી. પાણીની ડોલમાં તેલના ટીપા નાખ્યા તો પણ તેલ જુદું રહે છે ને પાણી જુદું રહે છે. જે વર્તુળમાં તેલ છે એ વર્તુળમાં પાણી નથી, ને જ્યાં પાણી છે ત્યાં તેલ નથી. બંનેની મર્યાદા સ્વરૂપની સીમા જુદી જુદી છે. એ વિભાવ જુદો અને સ્વભાવ જુદો, ચેતના જુદી અને વિભાવ જુદો. એક જ જગ્યાએ સૂક્ષ્મ એ તો છે, જરા સૂક્ષ્મ તો વિષય પડે છે. વિભાવ ભાવ ચૈતન્ય વિકાર પોતે, એમાં વિકારને જુદો તારવવો અને ચેતનાને જુદી તારવવી. કેમ કે અનાદિથી વિકાર ભાવમાં વિભાવ ભાવમાં હું પણ કરેલું હોવાથી ત્યાં જ રહેલી ચેતનાને શીખ્યો છે. એ કેમ કર્યું? તે કોની પાસે શીખ્યો? એક જ જગ્યાએ ચેતના પણ છે અને એક જ જગ્યાએ વિભાવ છે. વિભાવમાં હું પણ તું કરે છો અને ચેતનાને છોડી દે છો. હવે કહે છે કે ચેતનામાં હું પણ કર, ત્યાં તો હું પણ છે તારું ને કરવું છે. પેલામાં તો હું પણ કરવા જાતો રહીએ એવું નથી, છે ને કરવું છે. તો ત્યાં હું પણ થતા તને વિભાવમાં હું પણ છૂટી જશે. શુદ્ધ ચેતના સિંધુ, ચેતનાનો દરિયો કીધો. અનાદિ અનંત વસ્તુ છે, અનાદિ અનંત વસ્તુ પોતાના અનંત સામર્થ્ય રાખે તો અનાદિ અનંત રહી શકે ને. મિત્ર, અનાદિ અનંત કોણ રહીએ? જગતમાં તો એમ કહેવાય છે કે કોઈ પદાર્થ શાશ્વત નથી. જગતમાં કોઈ પદાર્થ શાશ્વત નથી, એટલે પર્યાય અંતર થયા કરે છે. આમ તો બધા પદાર્થો શાશ્વત છે, પણ પર્યાય અંતર થયા કરે છે. એટલે એમ કહે છે કે આ દેહ શાશ્વત નથી, આ ઘર શાશ્વત નથી, આ કુટુંબ પરિવાર શાશ્વત નથી, આ સંપત્તિ શાશ્વત નથી, આ દેશ શાશ્વત નથી. બધું ફરતું જાય છે. જ્યાં સ્થળ ત્યાં જળ, ને જળ ત્યાં સ્થળ. ડુંગરા હોય ત્યાં દરિયો થાય, ને દરિયો હોય ત્યાં મોટા પર્વત થાય. છતાં આ ચેતના એક સ્વરૂપે રહે છે. એ પોતાનું સ્વરૂપ કદી બદલતી અનંત સામર્થ છે. તેથી શુદ્ધ ચેતના રૂપ જીવ થયો. આ રાગાદી ભાવો વિશે પોતે જ રત લીન થયો થકો જીવ પોતે કર્મચેતના રૂપ થઈને પ્રવર્તે છે. રાગાદી ભાવમાં તન્મય થઈને એમને કહ્યું કે અશુભ ભાવમાં તન્મય થાય ત્યારે કર્મ ચેતના રૂપ પરિણામ, શુભ ભાવમાં પરિણત થાય તે લીન થાય ત્યારે જ્ઞાન ચેતના રૂપ પરિણામ છે, એવું તો કહ્યું
નથી.
રાગાદી ભાવો વિશે પોતે જ લીન થયો થકો, જીવ કર્મ ચેતના રૂપ થઈને પ્રવર્તે છે, ચેતના છે એમાં જીવ ચેતના પોતે ચેતના રૂપ, કે ચેતના જીવ ચેતના છે તે ચેતના રૂપ પોતે રહે છે ને તકે છે, ત્યાં પણ ચેતના છે તે તો જીવ ચેતના રૂપ કર પોતે ચેતના રૂપ જ રહીને રહે છે, એમાં ચેતનામાં ફેર પડતો કર્મ ચેતના એટલે વિકલ્પ ને કરું 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 એવું કર્તૃત્વ ભાવ ને કર્મ ચેતના કહેવામાં આવે છે. ઉચાસ્તિકાયની 178 ગાથા છે. જ્યાં વિકલ્પ નું કર્તૃત્વ થાય છે ત્યાં પર પદાર્થ નું કર્તૃત્વ થઈ જાય છે, પણ પર પદાર્થ નું તો કાર્ય કરવાનો ઉદય ક્યારેક ન હોય, પણ અંદર પરિણામમાં જે રાગાદી નો કરતા થઈને પ્રતિ સમય પરિણમી રહ્યો છે, કોઈ સમય બાકી નથી, એ કર્મ ચેતના એ પરિણમી નો જીવ છે. દ્રવલિંગી મુનિ ધ્યાન કરે છે ત્યારે કોઈને કોઈ 28 મૂળ ગુણ ની બાહ્ય પ્રવૃત્તિ નથી, તો પણ એ કર્મ ચેતના પ્રધાનપણે પ્રણમી રહ્યો છે. 172મી ગાથામાં લીધું છે, 50 થી કાય ની 172 ગાથા છે. આમ તો આ ગ્રંથ છે એ 6 દ્રવ્ય નું સ્વરૂપ અને 9 તત્વ નું સ્વરૂપ સંક્ષેપમાં સમજાવવા માટેનો ગ્રંથ છે. પાછળ થોડો અધ્યાત્મનો અધિકાર ચાલ્યો છે, તો એમ કહ્યું કે જીવે ક્યાંય રાગ કરવા જેવું નથી. આગળ બધી વાત લઈ લીધી કે જીવેન્દ્રનો, જીવ ભક્તિનો, જીવવાણીનો, મહાવ્રત આદિનો કોઈ રાગ કરવા જેવો નથી, એ વાત બધી આગળ લઈ લીધી. પણ અહીંયા 172માં સરવાળો મારે છે છેલ્લે છેલ્લે કે તેથી કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષ ઈચ્છે, વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભાવ સાગર કરે. આટલી વાત ની ટીકા બહુ મોટી કરી છે શંકરાચાર્યદેવે કે જે દ્રવલિંગી છે એ પંચાચારને પાળે છે, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને યજ્ઞાચાર, પંચાચારને નિરતિચારપણે પાળતો, એમાં આટલા આટલા દોષ આવવા દેતા નથી, એ બધો વિસ્તાર કર્યો છે. જ્ઞાનાચાર પાળે છે ત્યારે આવા દોષ ન કરે, ચારિત્રાચારમાં આવા દોષ ન હોય ને એમ કરીને બધા દોષનો નિષેધ પૂર્વક, બાહ્ય ચારિત્ર જેનું શુદ્ધ છે છતાં દ્રવલિંગી છે ને એનું કારણ શું છે, એને આત્મજ્ઞાન કેમ નથી, એને સ્વરૂપ સંતાન કેમ નથી, અથવા એના આચારોને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવું કેમ કહેતા નથી, તેને પણ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મિથ્યા ચારિત્ર કેમ કહેવામાં આવે, એનો ખુલાસો એમણે આ એક કર્મ ચેતના ઉપરથી કર્યો છે. અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે
કર્મ
ચેતના. છેલ્લું જે ધ્યાન લીધું છે તપાચરણમાં ધ્યાન લીધું છે કે એ રીતે ધ્યાન કરે છે, પછી વિર્યાચરણ લીધું છે. કર્મકાંડમાં સર્વશક્તિ વડે વ્યાપ્રત રહે છે, વ્યાપ્રત એટલે રોકાયેલા, મશગુલ, મગ્ન, ગૂંથાયેલા રહે છે, એ રીતે કર્મકાંડમાં સર્વશક્તિ વડે વ્યાપ્રત રહે છે. આમ કરતા થતા કર્મ ચેતના પ્રધાનપણાને લીધે શું કહ્યું, મુખ્યપણે તો આ કરું આ કરું આ કરું આ કરું આ કરું એમ પંચાચારના વિકલ્પને રાગને કરે છે તે કર્મચેતના પ્રધાનપણે. જોકે અશુભ પ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે, આ તો નિદશાની વાત છે, દીક્ષા લીધી છે, નિરતિચાર પંચાચાર પાળે છે. જોકે અશુભ કર્મ પ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે, તો પણ શુભ કર્મ પ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે, ઓલી તદ્દન છોડી છે અને આને હરખાઈને પકડી છે, શુભ કર્મ પ્રકૃતિને બરાબર ગ્રહણ કરી છે, એવા તેઓ સકળ ક્રિયાકાંડ કાંડના આડંબરથી પાર ઉતરેલી જે સમ્યક દર્શનદાન ચારિત્રની એક્યરૂપ પરિણતિ, તે રૂપ જ્ઞાન ચેતનાને જરા પણ નહીં ઉત્પન્ન કરતા થકા, જ્ઞાન ચેતનાને જરાય ઉત્પન્ન કરતા નથી, જરાય જ્ઞાન ચેતના એનામાં નથી એમ કહે છે. પુષ્કળ પુણ્યના ભારથી મંથર થઈને થઈ ગયેલી વૃત્તિવાળા ઘણું શુભ વધી ગયું, શુભનો રસ ખડકાઈ ગયો એટલો બધો, ઘણા પુણ્યના ભારથી મંથર થઈ ગયેલી, મંથર એટલે જળ, જળ વૃત્તિ થઈ ગઈ છે, મંથર થઈ ગયેલી ચિત્તવૃત્તિવાળા વર્તતા થકા દેવલોક આદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે જાશે. ક્યાં દેવલોકમાં જાશે? દેવલોક આદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે ત્યાં એને દેવલોકનો ક્લેશ મળશે. અહીંયા તો હમ કે પૈસા વાળા થઈ તો સારું, દેવ થઈ તો, રાજા થઈ તો સારું, શેઠિયા થઈ તો સારું, અદેવ થઈ તો એથી સારું, અહીંયા ના પડે. ચેતના દબાઈ ગઈ, ખોવાઈ ગઈ એની ચેતના, એને જડતી નથી એટલો બધો ભાર પડે નથી, જડતી નથી એના ઢોકણાના ઢોકણા ખડકો તો નીચે કઈ જડે નહીં હોય તો એને જ ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે ઘણા લાંબા કાળ સુધી સંસાર સાગરમાં ભમે છે. સુચિરકાળ પર્યંત મૂળ દેવો પૂજ્યો છે, સુચિરકાળ પર્યંત સુરલોકાદી ક્લેશ પ્રાપ્તિ પરંપરાયા સુચિરમ સંસાર સાગરે ભ્રમંતી. પરિભ્રમણ છે એ ઘણું લાંબુ છે એમ અહીંયા બતાવે છે. પણ આટલી બધી અશુભ પ્રવૃત્તિ તદ્દન છોડી દીધી અને શુભ પ્રવૃત્તિનો ખડકલો કરીને એકો તો કે કર્મચેતનાથી બધું કર્યું છે. એ તો એવું છે કે ગુરુદેવના નામે તો ભણકતા હતા અને થોડોક તોફાન પણ કરતા હતા. અજમેરમાં એક વાર શિબિરમાં આવો વિષય લીધો હતો, કોઈ બીજા કહે તો લોકો ગડબડ કરે છે, તકરાર કરે છે, પણ આ તો એક એવા આચાર છે કે દિગંબર સંપ્રદાયમાં તો જેના વચનો આધારભૂત ગણવા પડે એવા આચાર છે. મુકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય એટલે એમના વચનો આધારભૂત ગણી શકાય એવા જે એમની શાસ્ત્ર રચના છે એને આ વાત કરી છે. કરો એની સામે તો ગુરુદેવ તો એમ કહેતા આવા આ શાસ્ત્રો માગતા ત્યારે કે આ તો અમારી શક્તિ છે એટલું કાઢીએ છીએ, અંદર તો ઘણું ભયું છે. આચાર્યના કથનોમાં તો એટલું બધું ઊંડાણ છે કે અમારી શક્તિ છે એટલું કહીએ છીએ, એટલું કાઢીએ છીએ, એટલે અમે હજી પૂરે એને તળિયે પહોંચતા નથી. લઘુતાથી વાત કરતા ના પોતે એ તો ભાષામાં એ તો દરેકને એવું બને છે કે કોઈ પોતાના ભાવોને પરિપૂર્ણ રીતે ભાષામાં ઉતારી શકે એવું બનતું નથી. ભાષા મર્યાદિત છે અને ભાવ અમર્યાદિત છે. ભાષામાં તો ભાવથી ભાષામાં ઓછો આવે અને ભાષામાં તે બોલવા કરતાં લખવામાં ઓછો આવે. જેટલું બોલી શકાય એટલું લખી શકાય, આ એક એનો સામાન્ય નિયમ છે. શ્રીમદજી આ વાત લખી છે. એમનો ક્ષોભસમ તો ઘણો હતો. રૂબરૂમાં આ વાત કરશું, લેખનીમાં આ વાત પૂરી આવશે નહીં. ભાવમાં ઘણું છે, કથનમાં જેટલું આવે એટલું લેખનીમાં ન આવે. નરેન્દ્રમોદીએ કહ્યું છે, શ્રીમદજીએ બની. ભાવો વિશે પોતે જ લીન થયો હતો. જીવ કર્મ ચેતના રૂપ થી પ્રવર્તે છે. ચેતના જીવ ચેતના છે, તે ચેતના રૂપ પોતે રહે છે, સદાય ટકે છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતના જીવ ચેતનાનો વિકાર છે, પણ વ્યાપક ચેતના છે. શું કહે છે? વ્યાપક છે ચેતના. ચેતના રીત છે એમ નહીં લેતા. શું કહે છે? અધ્યાત્મ પ્રધાનતાથી કોઈ વાર વિભાવ ભાવોને જળ અને પૂદગળના પરિણામ કહેવામાં આવે છે, અથવા જીવ કરતો નથી એમ પણ કહેવામાં આવે છે. એ તો સ્વભાવે કરીને કરતો નથી, એ રૂપ થતો નથી. સ્વભાવે કરીને કરે તો એ રૂપ થઈ જાય, સ્વભાવે કરીને કરે તો એ રૂપ થઈ જાય. એટલા માટે એને જળ પૂદગળના કહેવામાં આવે છે. છતાં પણ એ કર્મ ચેતના અને કર્મફળ ચેતના છે, એમાં ચેતના વ્યાપક છે. એ જીવ ચેતનાનો વિકાર છે, કર્મ ચેતના અને કર્મફળ ચેતના જીવ ચેતનાનો વિકાર છે. અને એ જીવ ચેતનાના વિકારમાં પણ ચેતના વ્યાપક છે, વ્યાપેલી છે ચેતના. એમ તો એને બરાબર દ્રવ્યાંગ યોગનું જ્ઞાન તો હોવું જોઈએ. જીવ રાગ રૂપે પરિણમે છે. કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના જીવ ચેતના નો વિકાર છે. કર્મ ચેતના શું છે? કે રાગ નું કર્તૃત્વ તે કર્મ ચેતના છે. અનેક પ્રકારના શુભ અને અશુભ રાગ નું કર્તૃત્વ તે કર્મ ચેતના છે. ચેતવું એટલે અનુભવવું. સ્પષ્ટ કરીએ તો કે ચેતવું એટલે અનુભવવું. રાગને શુભ કે અશુભ રાગને સ્વ સ્વરૂપે પોતા રૂપે હૂંપણે અનુભવે તે કર્મ ચેતના. તદનુસાર હર્ષ અને શોકના પરિણામને ભોગવતી વખતે પોતા પણ ભોગવે, પોતા રૂપણે ભોગવે, હું દુઃખી થયો, હું સુખી થયો, આ સુખ મને થયું, આ દુઃખ મને થયો, તે કર્મફળ ચેતના. એ હર્ષોભને હું પણ પોતા રૂપે ભોગવે છે, તે કર્મફળ ચેતના છે. આ બંને કર્મફળ ચેતના અને કર્મ ચેતના બંને જીવ ચેતનાનો વિકાર છે. કેમ કે જીવ જ પોતે હર્ષો કે પરિણમે છે, અને જીવ પોતે જ રાગાદી ભાવે પરિણમે છે. પણ એમાંથી ચેતના સામાન્ય જુદી પાડવી જોઈએ, ચેતનાને જુદી તારવવી જોઈએ. અને જુદી સમજીને એમાં અહમપણું થાય, એમાં અહમ બુદ્ધિ થાય, અથવા એ પોતે સ્વરૂપે હોવાથી પોતા રૂપે એનો અનુભવ થાય, ત્યારે એને જીવ ચેતના, જ્ઞાન ચેતના સ્પષ્ટપણે અનુભવ રૂપ થઈ, અને ત્યારે એક રાગાદી ભાવને કર્મ ચેતના રૂપે નહીં પરિણમતો થકો, પોતા સ્વરૂપે અનુભવ કરતો નથી. હર્ષોકના ભાવને કર્મફળ ચેતના રૂપે થઈને પોતા સ્વરૂપે અનુભવ કરતો નથી, ભિન્ન રહીને જાણે છે. સાધક દશા જ આનું નામ છે. લોકો સાધક દશા શું સમજે છે? કે કઈ પણ કોઈ પણ ધાર્મિક ક્રિયા સંપ્રદાય અનુસાર કરે અને એનું સાધન કર્યું, સાધક પણ કર્યું, આરાધન કર્યું એમ સમજે છે. પછી પોતપોતાના સંપ્રદાયમાં દરેકે પોતાની રૂઢિગત પ્રમાણે ગોઠવણ કરી છે, કાળક્રમે એની અંદર થોડા થોડા ફેરફાર પણ કરતા જાય છે. એ સાધકપણું નથી, ખરેખર એ સાધકપણું
નથી.
સાધકપણું તો જે સ્વરૂપની ચેતના ને સાધે છે તે સાધકપણું છે. જયારે ત્રિકાળ એકરૂપ શુદ્ધ ચેતના ને પોતે સાધે છે એટલે અનુભવે છે, ત્યારે રાગ ને રાગ ના ફળ થી ભિન્ન પડે, અંદર જુદો રહી જાય છે, જુદો પોતાને અનુભવ કરે છે, એનું નામ સાધુ અથવા સાધક. આમ સાધુ સાધકપણું છે. પરિપૂર્ણ વિતરાગ હોય એને તો રાગ થાય નહીં, હરિયંત ને કે સિદ્ધ ને રાગ
થાય નહીં,
તો એને એનાથી જુદા પડવાનો પ્રશ્ન નથી, ને ત્યાં સાધકપણાનો પ્રશ્ન નથી. એને સાધ્ય તો થઈ ગયું, એને તો જે સાધવું હતું તે સાધ્ય થઈ ગયું. પણ એ પહેલા નીચેના ગુણ સ્થાનોમાં, ચોથા ગુણ સ્થાનથી ઉપરના ગુણ સ્થાનોમાં સાધક અવસ્થા છે, છદમસ્તપણું છે ત્યાં સુધી સાધક અવસ્થા છે, બારમા ગુણ સ્થાન પર્યંત છે. તો ત્યાં ફેર શું છે કે રાગ તો એને જોવામાં આવે છે ને, તો બીજા જીવને રાગ જોવામાં આવે અને આને રાગ જોવામાં આવે એમાં ફેર શું પાડો છે? અંદરમાં એ સ્વરૂપને ચેતનાને સાધે છે અને જીવ વિકારથી ભિન્ન પડે છે, વિભાવથી જુદો પડે છે, પોતાનો જુદો અનુભવ કરે છે, એનું સાધક છે. સ્વરૂપને સાધે છે તે સાધુ છે, સ્વરૂપને સાધતા નિર્વિકાર પરિણામ સધાય છે તે સાધુ છે, અને રાગાદી વિકારને તોડતો જાય છે, અભાવ કરતો જાય છે, ક્ષય કરતો જાય છે, એ બધું એનું સાધ્ય છે. કર્મ ચેતના, કર્મફળ ચેતના એ બંને જીવ ચેતનાનો વિકાર છે, પણ વ્યાપક ચેતના છે. ત્યાંથી પણ ચેતના પકડી લેવી, ચેતનાને જુદી પાડવી. પંચાચાર ને પાળવાનો જે રાગ થાય છે, જ્ઞાનાચાર ને પાળવા માટે શાસ્ત્ર નું અધ્યયન વગેરે, તપાચાર ને પાળવા માટે ધ્યાન વગેરે વિકલ્પ આવે છે, એ રાગ છે, એ કર્મ ચેતના છે. અને એ રાગ ઘણો મંદ હોવાથી, અત્યંત મંદ કષાયો હોવાથી, ત્યાં અત્યારે તો એની બદામ ક્યાંય દેખાતી નથી, બદામ એટલે હોળસોમો ભાગ, એક અને અને હો બદામ રૂપિયાની હોળસો થઈ ને, હોળસોમો ભાગ અત્યારે એટલે સહસ્ત્રાંશ પણ દેખાતો નથી, એટલી કષાયની મંદતા હોય એ જીવને દ્રવ્યની. ત્યાં સાતા નો અનુભવ થાય, ત્યાં આકુળતા તીવ્ર ન હોય, તો એને ત્યાં એ રાગની મંદતાને પોતે સાતાને અનુભવે છે, એના ફળ તરીકે, શાંતિના શાંતિ તરીકે, સુખ તરીકે અનુભવે છે. તો એ કર્મફળ ચેતનાને પણ અનુભવે છે, કર્મચેતનાને કર્મફળ ચેતના ત્યાં થઈ ગઈ. પણ ચેતનાને જુદો પાડીને જ્ઞાન ચેતના રૂપે પોતાને અનુભવ કરતો નથી. આ તો સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થોના ગ્રંથ છે. સમ્યક દ્રષ્ટિ કેવા હોય એ ખબર પડે એવી વાત છે. ગ્રહસ્થ અવસ્થામાં દુષ્ચંદજી તો પોતે ગ્રહસ્થ હતા, 200-250 વર્ષ પહેલા થયા છે રાજસ્થાનમાં, જયપુર બાજુ 200-250. ચેતના જીવ વિના હોય નહી, ચેતના શુદ્ધ જીવ નું સ્વરૂપ છે, એ શુદ્ધ જીવ નું સ્વરૂપ જ આ છે, શુદ્ધ આત્મા નું સ્વરૂપ છે, એ આ શુદ્ધ ચેતના છે. તેને જાણે, તેને હું પણ જાણે, એમ તેને જાણે એટલે તેને પોતા સ્વરૂપે જાણે. જ્ઞાતા જીવનો આવો ભાવ થાય છે, પાછું એ ભાવનું વર્ણન કરે છે, પોતાને જે ભાવ વર્તે છે એનું વર્ણન કરે છે, એનો વિચાર લીધો છે, ભાવ લીધો છે, બે વાત લીધી છે. બહુ સારી પદ્ધતિ છે. એ શુદ્ધ ચેતના શુદ્ધ આત્માનો અનુભવ છે એને જાણે, જ્ઞાતા જીવને, જ્ઞાતા એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાતા દ્રષ્ટા થયો એમ કહેતા, તે હવે રાગાદીનો કરતા રહ્યો નહીં. જ્ઞાતા જીવનો આવો ભાવ થાય છે કે હવે મેં શુદ્ધ ચેતના રૂપ સ્વરૂપ જાણ્યું, સ્વરૂપ જાણ્યું, મારું સ્વરૂપ મેં શુદ્ધ ચેતના સ્વરૂપ મેં મને જાણ્યો કે હું તો શુદ્ધ ચેતના સ્વરૂપ છું. હવે મેં શુદ્ધ ચેતના રૂપ સ્વરૂપ જાણ્યું, પોતાનું રૂપ તો શુદ્ધ ચેતના છે એમ મેં જાણ્યું છે. જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ હું છું, એ શુદ્ધ ચેતનામાં જ્ઞાન સમાય છે, એમાં દર્શન સમાય છે, એમાં ચારિત્ર એમાં સમાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ હું છું અને વિકાર રૂપ હું નથી, ત્રણ કાળમાં હું વિકાર રૂપ નથી એમ જાણે છે જ્ઞાતાજી. એમ જાણે છે, પહેલા જે જાણ્યું હતું એ ભૂલ હતી એમ કહે છે. મિથ્યા એટલે એટલા માટે મિથ્યા કહેતા હતા. હું રાગ રૂપે થયો છું એમ અનુભવ કર્યો હતો તે મિથ્યા અનુભવ હતો, જીવ થયો નથી, ચેતના એ રૂપ છે એમ કહ્યું. હું વિકાર રૂપ હું નથી, સીધ સમાન છું. જો ઠીક, કેટલું ગુણ સ્થાન પ્રગટ્યું છે તમને, તમે જ્ઞાતા થયા, તમને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો ત્યારે તમને કેટલાનું ગુણ સ્થાન પ્રગટ થયું. ગુણ સ્થાન નથી અમારે, કોઈ ગુણ સ્થાન નથી એમ છે, ભૂલ પડી જાય છે. અનુભવ થાય ત્યારે ચોથું ગુણ સ્થાન પ્રગટે, એ ગુણ સ્થાનની વાત અહીંયા નથી. અહીંયા હું શુદ્ધ ચેતના રૂપ છું કે જે શુદ્ધ ચેતનાને કોઈ ગુણસ્થાન નથી એમ જાણે છે પોતે. ચૌદે ગુણસ્થાનથી પાર મારું સ્વરૂપ છે એમ જાણવામાં આવે છે. સિદ્ધ પદ તો ચૌદ ગુણસ્થાન પછીનું પદ છે ને. શ્રીમદજી આવું લખ્યું છે એક 24મા વર્ષમાં એક ટીકે, સિદ્ધ સમાન છો, શુદ્ધ છો, આમ છું આમ છું. ચર્ચા ચાલતી હતી અમારે, તમે હતા તે દી, તમે હતા આરે, પછી યાદ આવશે કહી શકે. તો કે જો પરમાત્મા છે કે તમે માનતા નથી કે પરમાત્મા છે, અમે તો પરમાત્મા જ માનીએ છીએ. ઠીક, તેરમું પછી સિદ્ધ ભગવાન ને તેરવું નથી, એ તો ચૌથી ઉપર સ્થાનમાં છે. તો એ લોકોનો ગુણસ્થાનનો કાંઈ અભ્યાસ નથી, ગુણસ્થાનનો કોઈ અભ્યાસ એમને નથી. એટલે શ્વેતાંબર સંપ્રદાયમાં તો ગમે તે અવસ્થામાં મોક્ષ પદ લઈ લીધું છે, એમાં ચારિત્ર લેવું પડે, દીક્ષા લેવી પડે એવું કાંઈ નથી. એમને બી ઘણી કથાઓ આવે કે કેવું જ્ઞાન પ્રગટ થઈ ગયું ત્યાં. તો એ કોઈ પદ્ધતિ શરતો કોઈ વાત નથી. ગુણસ્થાન અનુસાર પરિપાટી શું છે જૈન દર્શનની આખી, એ પરિપાટી નથી ત્યાં. એ લોકોને બીજો અભ્યાસ પણ નથી શાસ્ત્રોનો, એટલા પત્રો જ વાંચે છે. તો બીજું હા, એમને કેવું જ્ઞાન હતું કે સર્વદેશી ઉપયોગમાંથી ચર્ચા ચાલી. સર્વદેશી ઉપયોગ તો કેવળ જ્ઞાન કહેવાય છે. કેવળ જ્ઞાન હતું તો કે હા, કેવળ જ્ઞાન હતું. પછી આધાર આપ્યો, જો અહીંયા કહે છે કે હું સિદ્ધ છું, હું શુદ્ધ છું, ભાઈ આ તો શ્રદ્ધા અપેક્ષા સિદ્ધ છે. આ નિશ્ચય નહીંથી આ વાત ચાલે છે. એને એવું બેભાન પણ ન થાય કે અવસ્થાએ પણ હું સિદ્ધ સમાન છું, હું સ્વરૂપે કરીને સિદ્ધ સમાન છું, ત્યારે એ અવસ્થામાં જે તે ગુણ સ્થાનનું એને બરાબર જ્ઞાન થાય છે એમ છે. ભૂલ કાઢવા જેવી વાત થાય છે. સીધ સમાન છું, બંધ મોક્ષ આશ્રમ સંવર ભૂલું નથી. શું લીધું? મારું ત્રિકાળી સ્વરૂપ તો સિદ્ધ સમાન છે. અવસ્થામાં બંધ થાય છે, અવસ્થામાં મોક્ષ થાય છે, અવસ્થામાં આશ્રમ થાય છે અને અવસ્થામાં સંવર થાય છે. આ સાધક અવસ્થામાં ચારે પદ થાય છે. તો કે એ ભૂલું નથી. જે ત્રિકાળી મારું સ્વરૂપ છે એમાં તો બંધ મોક્ષ અને સંવર આશ્રમ સંવર નથી, એ રૂપનું નથી. હું હવે જાગ્યો, મારું આવું સ્વરૂપ જોવા માટે હવે હું જાગ્યો ને મારી નિંદ્રા ગઈ, મારી મોહ નિંદ્રા ગઈ. શ્રીમદજી એ તો 15મા વર્ષે એવી વાતો લખી. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિંદ્રા ટાળો, ભાવ નિંદ્રા ટાળો, મોહ નિંદ્રા ટાળો. ભાવ નિંદ્રા ટાળવાની વાત 15મે વર્ષે લખે છે. હવે હું જાગ્યો, મારી નિંદ્રા ગઈ, હું મારા સ્વરૂપને એક ભેદ અનુભવું છું. એટલે આવું મારું સ્વરૂપ મને અનુભવરૂપ છે. હું કોઈ બીજાના સ્વરૂપને જોઉં છું ને કહું છું એમ નથી, એ તો મને સાક્ષાત સ્વ સ્વરૂપે અનુભવરૂપ છું, અનુભવરૂપ છે એને હું અનુભવું છું. હવે હું સંસારથી ભિન્ન જુદો થયો, હવે હું સંસારથી જુદો થયો, હવે મારે સંસાર નથી. આમ જ્ઞાનથી લઈ શકાય. એક બે ચાર પાંચ ભાવ કોઈને હોય છે તો પણ કે છે કે હવે મારે સંસાર નથી. કેમ કે એ તો અનુભવ આગળ બે ચાર પાંચ ભાવ તો કોઈ એનો એનો કોઈ અનુપાત લાગતો નથી, એનો કોઈ અંશ લાગુ પડતો નથી. હવે મારે સંસાર નથી. હવે હું સંસારથી ભિન્ન જુદો થયો, હું સ્વરૂપ ગજ ઉપર આરૂઢ થયો. સ્વરૂપ ગજ હાથીના હોદ્દે બેસે છે ને મોટા રાજા મહારાજા, અને હું હવે મારા સ્વરૂપ ગજ ઉપર આરૂઢ થયો છું. હવે હું ક્યાંય બીજે બેસું એમ નથી. ત્રણલોકનો નાથ થયો એમ કે છે. આ સંપત્તિ મળી ત્યારે શું થયું? ઘરમાંથી ધન નીકળ્યું છે. મકાન ચણવા, મહેલ ચણવા, ફર્નિચર વસાવવા, બનાવવા, કપડા દાગીના ઘડાવવા, એ બધી ભલે વાર લાગે ને સમય લાગે, પણ સંપત્તિ તો પૂરેપૂરી કબજામાં આવી ગઈ છે. એમને પછી થયો હાલ હોય, પણ ઉદ્યોગપતિ છે. ચીથે હાલ છે ને, દેખાય છે ચોખ્ખે ચોખ્ખો ચીથે હાલ છે. એ પોતે નથી માનતો, આવે એ પોતે પોતાને પૂરેપૂરો શ્રીમંત માને છે. આ સંપત્તિ મારી છે અને આ બધું તો ફેરફાર થઈ જવાનું, હવે કે આ થોડું રહેવાનું છે. પણ મેનું જ્ઞાન ત્યારે જ એને યથાર્થ થાય છે. ઘરમાં સંપત્તિ હતી ત્યારે ચીથે હાલ હતો, પણ નહોતી જોઈ ત્યાં સુધી એ પોતાને પામર દીન અને લાચાર અનુભવ કરતો હતો. ત્યારે સાચો ગરીબ હતો, કેમ કે એવો અનુભવ કરતો હતો. હું સ્વરૂપ ગજ ઉપર આરૂઢ થયો, મેં સ્વરૂપ ગ્રહમાં પ્રવેશ કર્યો, મારા સ્વરૂપમાં મેં પ્રવેશ કર્યો. અત્યાર સુધી પરઘરમાં રહેતો હતો, રાગના ઘરમાં રહેતો હતો અને જળના ઘરમાં, દેહના ઘરમાં અને બીજા બનાવેલા મકાનમાં રહેતો હતો. હવે કહે છે કે હું સ્વરૂપમાં રહું છું, મારા સ્વરૂપ ગ્રહમાં હું રહું છું. આ સંસાર પરિણામનો હું તમાશગીર થયો, એમ નાટક જોવે છે, એમ એના જ રાગાદી ભાવને જોવે છે, જુદો પડી છે. સોગાનીજીને એક વાર પૂછ્યું કે આપ ચાર ચાર છ કલાક ધ્યાનમાં બેસો છો તો શું કરો છો? કઈ નિર્વિકલ્પ અવસ્થા તો મુનિ ને રહેતી નથી એટલી. એટલે કે તમે તો ગ્રસ્ત છો, તમને ક્યાંથી રહેતી હોય? કહેવાનો મતલબ તો એ હતો, મુનિ જંગલમાં ધ્યાન કરે છે એની ચાર ચાર છ કલાક, એક કલાક ધ્યાન કરે તો કેવું જ્ઞાન થઈ જાય.
સ્વરૂપમાં નિર્વિકલ્પ રહ્યો. તમે કઈ ચાચા છો છો કે નિર્વિકલ્પ થોડા રહ્યો છો? એવી વાત તો સાચી છે કે એટલી બધી વાર કોઈ નિર્વિકલ્પ રહેવાય તો એ તો કઈ પ્રશ્ન જ નથી. પણ છતાં આપણે છીએ છીએ. તો પણ કરો છો હું, તમે કામ કરતો નથી, કઈ કરતો નથી, બેઠો બેઠો જોઉં છું, તમાસગીર છું. પરિણામના સંસાર પરિણામનો જીવ તમાસગીર થાય છે. અનુભવ થયા પછી પોતાના જ પરિણામ તમાસગીર થાય છે, જ્ઞાતા પ્રેક્ષક થઈ જાય છે. તમાસગીર એટલે પ્રેક્ષક. સંસારમાં જે જીવ છે એ બધા નાટકીય થઈને નાચે છે. આ હવે પ્રેક્ષક થઈ જાય છે, આ નાટક કરતો નથી પણ પ્રેક્ષક થઈ જાય છે. એને જ્ઞાતા થયો એમ કહેવામાં આવે છે. આ સંસાર પરિણામનો હું તમાસગીર થયો. હવે હું પોતે પોતાના સ્વરૂપને દેખ્યું જાણું છું. હવે તો હું મને દેખું છું, જોયા કરું છું મારા સ્વરૂપને. મારું સ્વરૂપ મને જણાય છે અને સાથે સાથે બીજા જે રાગાંશો છે એનું પણ મને જાણવું થાય છે. બસ બેઠો બેઠો જોઉં છું, જ્ઞાતા થઈ ગયો છું. જ્ઞાતા થયો છું એટલે બેઠો બેઠો જોઉં છું, મારા સ્વરૂપમાં બેસીને જોઉં છું. સ્વરૂપમાં જોઉં છું ને અન્યને પણ જોઉં છું. સ્વપર પ્રકાશ જ્ઞાન છે, બધું જણાય છે. જ્ઞાતા થઈ ગયો છું, તમાસગીર છું. મારે કઈ કરવા ફરવાની વાત છે, કરવાની ઉપાધિ ટળી ગઈ છે. પોતાના હવે હું પોતે પોતાના સ્વરૂપને દેખું જાણું છું. આટલો વિચાર તો વિકલ્પ છે. આટલો લાંબો લાંબો વિચાર થઈને કહેવું એ બધો તો વિકલ્પ છે. કાઢી નાખ્યું, બધું કાઢી નાખ્યું. પછી બહુ સારી શૈલી છે, બહુ પ્રધાન શૈલી છે કે આવો વિચાર છે તે તો વિકલ્પ છે. જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તેનું નામ અનુભવ છે. આમ લીધું છે અનુભવ કોને કહેવો કે આ બધો વિચાર છે તો વિકલ્પ રૂપ છે. એ બધા વિચારનું વાચ્ય જે છે એ જ્ઞાનમાં પ્રત્યક્ષપણે એનો રસ વેદાય છે, એનો ભાવ વેદાય છે અને અનુભવ પ્રત્યક્ષ અનુભવ થાય છે. પ્રત્યક્ષ અનુભવમાં આવો લાંબો લાંબો વિચાર નથી, આવો વિકલ્પ નથી. અને પ્રત્યક્ષ અનુભવમાં કોઈ વાત દ્રવ્ય અપેક્ષાએ કે પર્યાય અપેક્ષાએ સિદ્ધ કરવાની કોઈ વાત રહેતી નથી. આમ દ્રવ્ય અપેક્ષાએ, આમ ને પર્યાય અપેક્ષાએ, આમ ને આ કારણ ને આ કાર્ય ને આ એનું લોજિક ને આ એનો ન્યાય ને એ કઈ અનુભવમાં છે. અનુભવમાં તો સાક્ષાત સાધનાનો ભાવ વર્તે છે. જે આરાધન છે, આરાધકપણું છે, એ અનુભવ છે. અને સાક્ષાત આરાધનની અંદર એ કઈ વાત લાંબી લાંબી ચોડી કોઈ વાત છે નહીં. આ બધો વિકલ્પ અનુભવમાં તો જ્ઞાનનો પ્રત્યક્ષ રસ વેદવામાં આવે છે, અનુભવ ગોચર થાય છે. જ્ઞાન જ્ઞાનપણે, જ્ઞાન પોતે જ પોતાને પ્રત્યક્ષ ભાવે, પ્રત્યક્ષ સ્વરૂપે એનો પ્રત્યક્ષ રસ વેદાય છે. પ્રત્યક્ષપણાની જે શક્તિ છે, પ્રકાશ શક્તિ છે, એ જ્ઞાનની અંદર પ્રત્યક્ષપણે સાક્ષાત વેદાય છે એવો અનુભવ છે. અને એ અનુભવ છે એ નિર્વિકલ્પ છે. આટલો વિચાર તો વિકલ્પ છે અને સ્વાનુભવ છે તે નિર્વિકલ્પ છે એમ કહેવું છે. સાત સામે સામે લેવું છે. અહીંથી બધા પછી એ પ્રકારના બોલ લેશે સાધક સાધ્યના સામે સામા. આટલો વિચાર વિકલ્પ છે એ વિકલ્પમાં ગયું અને સ્વાનુભવ તો આત્માના જ્ઞાનનો પ્રત્યક્ષ રસનો નિર્વિકલ્પ વેદન છે. તો વેદનાની વાચા હતી. શું કીધું? વેદના થઈ આવી એમાંથી અમે તમને કહ્યું એમ આત્મા ચેતના સ્વરૂપ છે. ચેતનામાં સામાન્ય ચેતના, જ્ઞાન ચેતના,
એને ગ્રહણ કરતા એનો જે પ્રત્યક્ષ રસ ઉપજતા જે વેદના ઉત્પન્ન થઈ એ વેદના માટે વેદનામય અનુભવ રૂપ થઈ. એટલે અનુભવ વેદના સ્વરૂપ છે અને વેદના અનુભવ સ્વરૂપ છે, એ સાક્ષાત અનુભવ છે, એને આરાધન કહેવામાં આવે છે. પરિભ્રમણને, જન્મ મરણને, ગાંઠને ગાળનારું તોડનારું આ પરિણામ છે. તે અનુભવ કેવી રીતે સાધ્ય થાય છે એ વાત એમાં લઈ લીધી છે. તે પ્રતીતિ વિચાર તે સાધક છે, અનુભવનો ભાવ સાધ્ય છે. એના વિશે શ્લેષણ
ભગવાન